શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 21. આ કેસેટ પાછળથી મળેલ છે.
તેમાં જેટલો પોતાનો રસ ઉત્પન્ન થાય છે, રસ હોય છે, તેનું જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહ્યા કરે છે. અહીંથી અવલોકનનો અભ્યાસ શરૂ થાય છે. આ આત્મા છે તો જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાન સ્વરૂપી આત્મા હોવાથી આત્માનું કાર્ય જાણવું, જાણવાનું એનું કાર્ય છે. એમાં અનેક પદાર્થો જણાઈ આવે છે ત્યારે આ જીવ મિથ્યા જ્ઞાનને કારણે, વિપરીત જ્ઞાનને કારણે અને વિપરીત શ્રદ્ધાને કારણે, વિપરીત માનવાને કારણે પદાર્થમાં ઇષ્ટ અને અનિષ્ટપણો કયા કરે છે કલ્પનાથી. પહેલાં તો એ પદાર્થને કલ્પે છે કે આ પદાર્થ સારો, ગળી રોટલી સારી છે, તેથી તે ગળી રોટલી ખાવામાં મને સુખ થાય છે, તેથી ગળી રોટલી મને ઇષ્ટ છે. આ પૂરણપોળી બનાવે છે એને ભાવે હોય તો એમ કે ભાઈ ખૂબ ઘી એમની અંદર નાખો, અને એવી ઘીમાં તરબોળ બનાવીને ખવડાવો તો એમાં શું છે કે સુખનો અનુભવ કરે છે એટલું નથી, પણ સુખના વિશ્વાસપૂર્વક સુખનો અનુભવ કરે છે. બે કામ છે, એકનું સુખના અનુભવનું કામ નથી. સુખનો અનુભવ સુખના વિશ્વાસપૂર્વક કરે છે એટલે એનો રસ્તી વૃથ્યા વિના રહે નહીં. ત્યાં તે ઉદયના કાળે તેનો રસ ત્યાં તીવ્ર થયા વિના રહે નહીં. તો એ પ્રવૃત્તિ તો આ જીવ વિપરીત માન્યતાથી અને વિપરીત જ્ઞાનને કારણે અનાદિથી કરતો જ આવ્યો છે. હવે એને અહીંયા એક નવો વિચાર કર્યો છે કે મારે તો સંપૂર્ણ સુખી થવું છે, સંપૂર્ણ નિર્દોષ થવું છે, અને એક કણ પણ મારે કલંકનો જોઈએ નહીં. ત્યારે એ જાગૃત થાય છે અને ત્યારે એને પોતાના ઉદયના કાર્યની અંદર પોતે જ્ઞાન સ્વરૂપી માત્ર જાણનાર હોવા છતાં ઇષ્ટ અનિષ્ટપણું કેમ થાય છે? પદાર્થ તો જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, ખરેખર કોઈ પદાર્થ ઇષ્ટ નથી. વળી વ્યાપકપણે પોતે વ્યાપકપણે પોતે તે ગળી રોટલીમાં વ્યાપી શકતો નથી અને જ્ઞાન કદી ગળ્યું થઈ શકતો નથી. જ્ઞાન એટલે પોતે જ્યારે પોતાને વ્યાપવું એમાં નથી અને પોતામાં એ કઈ ચીજ આવતી નથી. આમ એ અવલોકન કરે છે કે આવે છે કે નહીં, તપાસે છે. એક તો આ ચીજ જ્ઞાન માટે ઇષ્ટ શું ને અનિષ્ટ શું, ગમે તે જળ પદાર્થના રજકણનો સ્વાદ હોય એમાં જ્ઞાનને ઇષ્ટ શું અને જ્ઞાનને અનિષ્ટ શું? જ્ઞાનને તો માત્ર જાણવું એટલું જ કાર્ય છે, આથી વધારે કોઈ એનું કાર્ય નથી. છતાં પણ એવું સમજ્યા પછી પણ ઇષ્ટ અનિષ્ટ પણ થાય ત્યારે જાગૃત થઈને એ અવલોકન કરે કે અરે આ ઠીક લાગી ગયું. આ ઠીક લાગવામાં જ્ઞાને તો માત્ર જાણવા છતાં ઠીક લાગવું એવડી શું છે? એના રસ ઉપર સીધો એ જ્યાં એ આટલી સરળતાથી પોતાના દોષને પકડે છે, દોષને પકડવો એ સરળતા છે. સરળતાના પડખેથી એ વિચાર લેવાનો છે. ઇષ્ટ અનિષ્ટપણાનું પરિણામ વર્તે છે તેમાં જેટલો પોતાનો રસ ઉત્પન્ન થાય છે, રસ હોય છે, તેનું જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહ્યા કરે છે. અહીંથી અવલોકનનો અભ્યાસ શરૂ થાય છે. આ આત્મા છે તો જ્ઞાતા દ્રષ્ટા છે. જ્ઞાન સ્વરૂપી આત્મા હોવાથી આત્માનું કાર્ય જાણવું છે. જાણવાનું એનું કાર્ય છે, એમાં અનેક પદાર્થો જણાઈ આવે છે. ત્યારે આ જીવ મિથ્યા જ્ઞાનને કારણે, વિપરીત જ્ઞાનને કારણે અને વિપરીત શ્રદ્ધાને કારણે, વિપરીત માનવાને કારણે પદાર્થમાં ઇષ્ટ અને અનિષ્ટપણો કયા કરે છે કલ્પનાથી. પહેલા તો એ પદાર્થને કલ્પે છે કે આ પદાર્થ સારો, ગળી રોટલી સારી છે, તેથી તે ગળી રોટલી ખાવામાં મને સુખ થાય છે, તેથી ગળી રોટલી મને ઇષ્ટ છે. આ પૂરણપોળી બનાવે છે એને ભાવે હોય તો એમ કે ભાઈ ખૂબ ઘી એમની અંદર નાખો, અને એવી ઘીમાં તરબોળ બનાવીને ખવડાવો, તો એમાં શું છે કે સુખનો અનુભવ કરે છે એટલું નથી, પણ સુખના વિશ્વાસપૂર્વક સુખનો અનુભવ કરે છે. બે કામ છે, એકનું સુખના અનુભવનું કામ નથી. સુખનો અનુભવ સુખના વિશ્વાસપૂર્વક કરે છે એટલે એનો રસ્તી વૃથ્યા વિના રહે નહીં. ત્યાં તે ઉદયના કાળે તેનો રસ ત્યાં તીવ્ર થયા વિના રહે નહીં. તો એ પ્રવૃત્તિ તો આ જીવ વિપરીત માન્યતાથી અને વિપરીત જ્ઞાનને કારણે અનાદિથી કરતો જ આવ્યો છે. હવે એને અહીંયા એક નવો વિચાર કર્યો છે કે મારે તો સંપૂર્ણ સુખી થવું છે, સંપૂર્ણ નિર્દોષ થવું છે, અને એક કણ પણ મારે કલંકનો જોઈએ નહીં. ત્યારે એ જાગૃત થાય છે અને ત્યારે એને પોતાના હૃદયના કાર્યની અંદર પોતે જ્ઞાન સ્વરૂપી માત્ર જાણનાર હોવા છતાં ઇષ્ટ અનિષ્ટપણું કેમ થાય છે? પદાર્થ તો જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, ખરેખર કોઈ પદાર્થ ઇષ્ટ નથી. વળી વ્યાપકપણે પોતે તે ગળી રોટલીમાં વ્યાપી શકતો નથી, અને જ્ઞાન કદી ગળ્યું થઈ શકતો નથી. જ્ઞાન એટલે પોતે જ્યારે પોતાને વ્યાપવું એમાં નથી અને પોતામાં એ કઈ ચીજ આવતી નથી, આમ એ અવલોકન કરે છે કે આવે છે કે નહીં, તપાસે છે. એક તો આ ચીજ જ્ઞાન માટે ઇષ્ટ શું ને અનિષ્ટ શું, ગમે તે જળ પદાર્થના રજકણનો સ્વાદ હોય એમાં જ્ઞાનને ઇષ્ટ શું અને જ્ઞાનને અનિષ્ટ શું? જ્ઞાનને તો માત્ર જાણવું એટલું જ કાર્ય છે, આથી વધારે કોઈ એનું કાર્ય નથી. છતાં પણ એવું સમજ્યા પછી પણ ઇષ્ટ અનિષ્ટ પણ થાય ત્યારે જાગૃત થઈને એ અવલોકન કરે કે અરે આ ઠીક લાગી ગયું. આ ઠીક લાગવામાં જ્ઞાને તો માત્ર જાણવા છતાં ઠીક લાગવું એવડી શું છે, અને એના રસ ઉપર સીધો એ જ્યાં એ આટલી સરળતાથી પોતાના દોષને પકડે છે. દોષને પકડવો એ સરળતા છે, સરળતાના પડખેથી એ વિચાર લેવાનો છે. સાયરસ મંદ પીડ્યો હોય ત્યારે જ એ થઈ શકે. જ્ઞાન પોતામાં પોતાનું મૂળ સ્વરૂપ, પોતાનું સ્વાભાવિક સ્વરૂપ જોઈ શકતું નથી, એટલે પોતાનો નિર્ણય થતો નથી કે હું ખરેખર કેવો છું. એનું કારણ તે જ્ઞાન દર્પણ એટલું મલિન છે, એ મલિન દર્પણની અંદર પોતાનું જ પ્રતિબિંબ પોતાને જોવામાં આવતો નથી. તેથી જો વિભાવરસ મળો પડે તો સ્વકાર્ય થવાની સુગમતા થવાનો અવકાશ થાય છે, એટલે ત્યાં જગ્યા થાય છે. આત્મલક્ષે પરપદાર્થ પ્રત્યેનો રસ મંદ પડતા પરરસમાં રંગાયેલું જ્ઞાન તે સ્થિતિમાંથી હળવું થઈને હજી મુક્ત નથી થતો, એકત્વ બુદ્ધિ શ્રુતિ નથી એટલે મુક્ત નથી થતો, પણ તે સ્થિતિમાંથી હળવું થઈને તે ભૂમિકાની નિર્મળતા અને ગંભીરતા ધારણ કરે છે, તેની ભૂમિકાની સૂક્ષ્મતા અને ધૈર્યતા ધારણ કરે છે. બે એમાં ગર્ભિત છે, નિર્મળતામાં સૂક્ષ્મતા ગર્ભિત છે અને ગંભીરતામાં ધૈર્યતા ગર્ભિત છે. એટલે જ્યારે જ્ઞાન વિભાવરસની પકડમાંથી જરા હળવું થયું ત્યારે કષાયરસની મલિનતાનો પડદો આછો થયો, ઘટ કષાયરસ હતો એ પડદો આછો થયો, અંદરના જે ચૈતન્યનો પ્રકાશ છે એ થોડો વિશેષ નિર્મળતાથી પ્રકાશિત થયો, ત્યારે એ જ્ઞાનમાં સમ્યક દર્શનની ભૂમિકાની નિર્મળતા અથવા નિર્ણય કરવા માટેની જે ભૂમિકાની નિર્મળતા, સ્વતત્વને ગ્રહવાની સૂક્ષ્મતા અને સાથે ચાલતા રાગ તરફ નહીં જવાની જે અચંચળતા, ધીરજતા એટલે અચંચળતા અને ગંભીરતા એ જ્ઞાનની અંદર ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન ધીર અને ગંભીર થઈ ચૈતન્ય તત્વના સ્વરૂપને ગ્રહણ કરવાની ક્ષમતાને અહીં પ્રાપ્ત કરે છે. એટલે શું છે કે જ્ઞાનમાં, પરલક્ષી જ્ઞાનમાં પણ આત્માનું સ્વરૂપ આવું છે એવું તો સમજી શકાય છે, તો પણ ત્યાં સ્વરૂપ નિર્ણય થવાનો પ્રકાર ઉત્પન્ન થતો નથી. કેમ કે ત્યાં અન્ય જીવ સંબંધી એવો વિચાર થયો, નિજ સ્વરૂપ સંબંધીનો એ વિચાર ન રહ્યો, એ નિર્ણય ન રહ્યો. છ દ્રવ્યના સ્વરૂપનો સત્શાસ્ત્રના આગમના આધારે નિર્ણય થઈ શકે છે. જો બુદ્ધિનો સૂક્ષ્મ હોય છે તો એમાં એટલી તકલીફ નથી નિર્ણય થવામાં, પણ એ નિર્ણય પરલક્ષી છે. જ્યાં સુધી જ્ઞાન, ત્યાં સુધી પાંચ દ્રવ્ય તો પર પદાર્થ છે, ઉદ્ગલ ધર્મ અધર્મ આકાશ અને કાળ, પણ જે જીવ છે એ પણ પરજીવનો અન્ય જીવનો નિર્ણય થાય છે, ત્યારે એ પરલક્ષી જ્ઞાન એ નિર્ણયને પોતાના આત્મહિતમાં સાધક થવા દેતું નથી, કોઈ પ્રયોજનને સાધતું નથી. નિજ હિતરૂપ પ્રયોજન સાધવું જોઈએ એ માત્ર આત્મલક્ષી પરિણામમાં, આત્મલક્ષી જ્ઞાનમાં જ થાય છે. પોતે આવો છે, પોતાનું સ્વરૂપનો પોતામાં નિર્ણય થવો એ આત્મલક્ષે ચાલતા પરિણામમાં થાય છે, અને ત્યાં એ પોતાના સ્વરૂપને ગ્રહણ કરી શકે એવી શક્તિ ત્યાં ઉત્પન્ન થાય છે, એવી લાયકાત ત્યાં ઉત્પન્ન થાય છે, એવી યોગ્યતા ઉત્પન્ન થાય છે, અને એ યોગ્યતાના પ્રથમ કાર્ય તરીકે એને ભેદજ્ઞાન ચાલુ થઈને, ભેદજ્ઞાન શરૂ થઈને અંતર સંશોધનમાં સ્વતત્વને શોધવાની જે વૃત્તિ છે જ્ઞાન, એ સ્વરૂપનો, સ્વસ્વરૂપનો, નિજ સ્વરૂપનો નિર્ણય કરે છે, એ એનું પહેલું કાર્ય છે. આ પ્રકારની આત્મજાગૃતિ તે મુમુક્ષુતાનું ખાસ લક્ષણ છે. આ પ્રકારની આત્મજાગૃતિમાં મુમુક્ષુતા છે એમ કહેવું છે. બાકી કષાયની મંદતા અનેક પ્રકારે થાય એ કાંઈ ખરેખર મુમુક્ષુતા નથી.
આ પ્રકારે આત્મજાગૃતિ આવે તો એ મુક્ષુતાનો ખાસ લક્ષણ છે. ખરેખર તો જાગૃતિ વિના, આત્મજાગૃતિ વિના મુમુક્ષુતા પણ નથી તેમ સમજવા યોગ્ય છે. પોતે મુમુક્ષુ અથવા આત્માર્થની ભૂમિકામાં નથી એમ સમજવું યોગ્ય છે. જો પોતાને પોતાના ચાલતા પરિણામમાં હિત અહિતના વિષયમાં જો જાગૃતિ નથી તો એને મુમુક્ષુતા શું કહેવી? ખરેખર ત્યાં મુમુક્ષુતા લાગુ પડતી નથી. વળી આત્મજાગૃતિને લઈને પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો પ્રકાર પણ ઉપજતો નથી. સામાન્યપણે પ્રાય સ્વાધ્યાયના તત્વજ્ઞાનની વિચારણામાં જે પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે એ પ્રકાર અહીંયા ઉપજતો નથી. જો આખી જાગૃતિ હોય તો, કેમ કે અહીંયા અનાદિનું પરલક્ષ તો છે, એ પરલક્ષમાં રહ્યો રહ્યો પરલક્ષી જ્ઞાનથી તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, અનેક શાસ્ત્રો અને આગમનનો અભ્યાસ કરે તો એ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો જે પ્રકાર છે એ પ્રકારથી ભલે અધ્યયન અને શાસ્ત્રની ધારણા અને ભણતર ગમે તેટલું દેખત રીતે સારું દેખાતું હોય એવું કદાચ થઈ જાય તો પણ એ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો પ્રકાર છે અને એમાં 11 અને 9 પૂર્વ સુધીનો ઉત્કૃષ્ટ ધારણા જ્ઞાન થાય તો પણ તે નિષ્ફળ જાય છે. એને પોતાને હિતમાં એ જરા પણ કાર્યગત થતો નથી. એ પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિનો પ્રકાર આત્મજાગૃતિ હોય તેને ઉત્પન્ન થતો નથી અને તેથી સત્સૃતના શ્રવણ કાળે અથવા સત્સૃતના અધ્યયન કાળે તેને સર્વન્યાયો પ્રયોજનના લક્ષ્યપૂર્વક સમજવાની પદ્ધતિ રહે છે. શું છે અહીંયા? કે શાસ્ત્રની અંદર અનેક સમ્યક ન્યાયોનું નિરૂપણ છે અને એ સમ્યક ન્યાયો આત્મહિત કેમ થાય એ જ રીતે એનું નિરૂપણ છે, એ જ પદ્ધતિથી એનું નિરૂપણ છે. પરંતુ પરલક્ષી જ્ઞાનમાં એવા પ્રકારથી એનું અધ્યયન થતું નથી. એકમાત્ર સમજવાની બુદ્ધિથી સૌક્ષમ શક્તિ સમજવા લાગી જાય છે જીવની અને એની સમજણમાં એ ન્યાય આવે છે કે આ વાત ઠીક છે, બરાબર છે, હું સંમત કરું છું, આ વિશે મારી અસંમતિ નથી, એટલું જરૂર થાય છે. પણ એવું પરલક્ષી જ્ઞાનમાં સંમત કરેલું શાસ્ત્ર એના પ્રયોજનમાં, પ્રયોજનભૂત કાર્યમાં એનો ઉપયોગ થતો નથી, એનું કોઈ કામ આવતું નથી. એ ધારણામાં પડી રહે છે જ્ઞાન અને પરિણમન ઉદયની સાથે ચાલ્યું જાય છે. પરિણમન ઉદયની સાથે તન્મય થઈને ઈષ્ટ અનિષ્ટપણું કરીને, ઈષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાય સહિત ઈષ્ટ અનિષ્ટપણું કરીને પૂરા રાગ દ્વેષમાં એ પરિણમી જાય છે, પૂરી શક્તિથી પરિણમી જાય છે અને એનું ધારણા જ્ઞાન એને બિલકુલ કામમાં આવતું નથી. કે એ જ્ઞાનથી એને પોતાનું અહિત રોકવાનું જરા પણ બનતું નથી એવી સ્થિતિ ઉપજે છે. અર્થ કર્યો છે જો કહ્યા કે સત્સૃતના શ્રવણ કાળે સર્વન્યાયો પ્રયોજનના લક્ષ્યપૂર્વક સમજ સમજવાની પદ્ધતિ રહેવી, એટલે કે એનો અર્થ કર્યો છે કે કોઈ પણ ન્યાયમાં મિથ્યાત્વ અને રાગનો અભાવ કેમ થાય તે દ્રષ્ટિકોણ મુખ્ય રહીને તેના જ્ઞાનમાં પ્રવૃત્તિ થાય છે. શું છે કે પ્રથમ તો મિથ્યાત્વ જન્મ જોઈએ, અને એ ઉપરાંત ચારિત્ર મોહના પણ રાગાદિ તળવા જોઈએ, તો જ પરિપૂર્ણ શુદ્ધિ થાય. એ પૂર્ણ શુદ્ધ થવું એ એનું પ્રયોજન છે, અને એ પ્રયોજનના લક્ષ્ય એને બધા ન્યાયો સમજવા છે. એ ન્યાયોનો અર્થઘટન ખાલી ન્યાયનો અર્થ શું થાય છે એમ નહીં, પણ પ્રયોજનના લક્ષ્ય શું એનું અર્થઘટન થાય છે એમ વિચારવું છે. આટલો ફેર પડે છે. કોઈ જીવ તો માત્ર સમજણથી અથવા શબ્દાર્થ કે ભાવાર્થથી સંતુષ્ટ થાય છે, એ પરલક્ષી જ્ઞાનનો પ્રકાર છે સંતુષ્ટ થવો. અહીંયા તો એ ન્યાય મને મારા આત્મહિતમાં કયા પ્રકારે હું લાગુ કરી શકું, સમજણ વખતે જ એ સમજણનો ઉપયોગ મને મારા સ્વકાર્યમાં કેવી રીતે થાય છે, એ દ્રષ્ટિકોણ સાથે ને સાથે રાખે છે. જેમ કે એક માણસ બે માણસ નોકરી કરે છે, તો એક માણસ બંને પ્રમાણિકપણે જ નોકરી કરે છે, એમ કહીએ કે જે કાંઈ એના કાર્યો છે પ્રમાણિકપણે બરાબર કરે છે. એક માણસનો દૃષ્ટિકોણ એવો છે કે આ નોકરી કરતા કરતા જ આ જ પ્રકારનો વ્યાપાર ધંધો પોતે કેવી રીતે કરી શકે એ શીખવાનો દૃષ્ટિકોણ રાખે છે, અને એક માણસ બધા કામ કેવી રીતે સરખા થાય એટલો દૃષ્ટિકોણ રાખે છે. કામ તો બંને બરાબર સારી રીતે પૂરા કરે છે, પણ એક કાયમ માટે નોકર રહે છે, બીજો નોકર મટીને શેઠ થાય છે, માલિક થાય છે. કેમ કે શીખતી વખતે સમજતી વખતે એના અભિપ્રાયમાં એક બીજો દ્રષ્ટિકોણ સાથે ને સાથે હતો કે હું માલિક હોઉં તો આ કામ કેવી રીતે કરી શકું. તો બારમાં ભલે નોકર હોવા છતાં માલિકની જગ્યાએ બેસીને બધો વિચારે છે અને બધા કાર્યો પાર પાડે છે. તો બંનેને એક જ કાર્યનો અનુભવ હોવા છતાં બંનેની સમજણમાં અને બંનેના અનુભવ જ્ઞાનમાં પણ ઘણો ફરક પડે છે. બહુ મોટો આંકડો છે. એક માણસ ત્યાંનો ત્યાં રહે છે, એક માણસ માલિક થઈ જાય છે. એમ અહીંયા પણ જે માત્ર સમજવા ખાતર સમજે છે અને તેથી આગળ એનો ઉપયોગ કરવાનો દૃષ્ટિકોણ સમજવાના વખતે જઈને નથી, તે સમજીને સંતુષ્ટ પામશે કે ચાલો આ સમજાય છે તો ખરું. આ એક દુનિયાદારીથી જુદા ક્ષેત્રનો જુદા પ્રકારનો વિષય છે કે જે મને પણ નહોતો સમજાતો અને ઘણાને હજી સમજાતો નથી, હવે કાંઈક સમજાયો તો ત્યાં એ રોકાઈ ગયો. તો એ પ્રકારની અંદર એને સમજીને હજી પુરુષાર્થ, સમજણના કારણે જે પુરુષાર્થ ઉત્પન્ન થવો જોઈએ એ વાત જ એની સમજમાં રહેતી નથી. સમજણ તો યથાર્થ તેને કહીએ કે જે સમજણ પુરુષાર્થને જાગૃત કરે, એ સમજણ તે સાચી સમજણ છે. અને જો એ પુરુષાર્થને જાગૃત ન કરે તો એ સમજણ ખરેખર સાચી સમજણ દેખાતી હોય તો પણ સાચી સમજણ નથી. આ પરિસ્થિતિ એટલે શ્રુતમાં સત્શ્રુતના શ્રવણ કાળે સર્વન્યાયો પ્રયોજનના લક્ષ્યપૂર્વક સમજવાની જે પદ્ધતિ રહે છે ત્યાં સર્વન્યાયોમાં સર્વ વાતમાં મિથ્યાત્વ કઈ રીતે ટળે અને રાગાદીનો અભાવ કેમ થાય, તે દ્રષ્ટિકોણ મુખ્ય રહીને તેના જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. તે દ્રષ્ટિકોણ મુખ્ય રહીને એ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલે છે. માત્ર સમજવા પૂરતો જ એનો અભિપ્રાય છે, એવી પ્રવૃત્તિ નથી. સામાન્ય રીતે જે સમજવામાં તકલીફ પડે છે એના કેટલાક કારણો છે. સમ્યક ન્યાયો પણ સમજવામાં મહેનત પડે છે અથવા જલ્દી નથી સમજાતું. એના કેટલાક કારણો એવા છે કે પોતે પહેલા ઊંધી સમજણને દ્રઢ કરી છે, એક વાત તો. બીજું કે જો આત્મલક્ષપૂર્વક સમજવાની ધગશ હોય, આત્મલક્ષપૂર્વક સમજવાની તીવ્ર જિજ્ઞાસા હોય, તો એ જિજ્ઞાસા પોતે જ વિભાવ રસને ફિક્કો કરનારનો ભાવ હોવાથી આગળ એ વિશે ચાલી ગયો. આપણે એને સમજવું સહેલું થાય છે, કેમ કે સમ્યક ન્યાયો છે એ તો એકદમ સરળમાં સરળ રીતે વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરનારા ન્યાયો છે. કોઈ આ ન્યાયોની ક્લિષ્ટ પદ્ધતિ નથી. આ એવો કોઈ આટી ઘૂંટી વાળો ક્લિષ્ટ પ્રકારનો તત્વજ્ઞાનનો વિષય નથી, એવો વિષય નથી કે જેમાં ઘણી ક્લિષ્ટતા છે, એવો નથી. અત્યંત સરળ, સરળમાં સરળ વિષય છે. પણ એ સરળમાં સરળ વિષય ક્યારે સરળ થઈ પડે છે કે પોતાની સરળતા થાય ત્યારે, જ્યારે જીવના પોતાનામાં અસરળતા હોય છે, પોતાની બુદ્ધિ અસરળપણે પ્રવર્તે છે, ત્યારે આ વિષય એને સમજવો ક્લિષ્ટ થઈ પડે છે. સરળ વિષય સમજવો એને ક્લિષ્ટ થઈ પડે છે. આવી એક ગડબડ ઊભી થાય છે. એટલે બહુભાગ જીવને તો સમજવામાં ક્લિષ્ટતા અને ઘણો મહેનત થાય છે. માન સમજાય છે ત્યારે એને એમ થાય છે કે ચાલો એક સિદ્ધિ થઈ ગઈ, કંઈક સિદ્ધ કર્યું, કંઈક મળી ગયું એમ એને લાગે છે. ખરેખર ત્યાં મળવાનો પ્રશ્ન નથી, એ તો પરલક્ષી જ્ઞાનમાં નહોતું સમજાણું કે સમજાણો, એટલો થોડો ફેર પડ્યો છે. પણ આખરમાં એ પરલક્ષી જ્ઞાન પરલક્ષી રહ્યું છે અને તેથી કાંઈ એને લાભ થવાનો નથી એવી એને ખબર પણ ત્યાં હોતી નથી. પણ જેને મિથ્યાત્વ અને રાગના અભાવ કરવાના દ્રષ્ટિકોણને મુખ્ય રાખીને જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, ત્યારે તેના સમજણના કોઈ પણ પડખામાં પ્રથમથી જ વિપર્યાસ ન થાય તેવું બને છે. શું આમાં છે કે સમજવામાં પણ સમજણની વિપર્યાસ થવાના ઘણા તબક્કા છે, અનેક ઠેકાણા છે, અનેક સ્થાન એવા છે કે સમજણની વિપર્યાસ થાય. કેમ કે કથનોમાં ઉલટા સુલટા કથનો આવે છે, એકબીજાને મેળ ન ખાય એવા શાસ્ત્રના વચનો આવે છે, અને એ વચનોને લઈને જીવ પોતાની રુચિ અનુસાર, પોતે પોતાના બુદ્ધિના વિપર્યાસ અનુસાર કોઈને કોઈ વાતને વિપર્યાસની અંદર દ્રઢ કરી લે છે. એટલે શાસ્ત્ર જ્ઞાનના નિમિત્તે પણ વિપર્યાસની દ્રઢતા થવાના પ્રકારો પણ ઉત્પન્ન થાય છે, ખરા, એવી પણ પરિસ્થિતિ બને છે. પણ જેને મિથ્યાત્વ ટાળવું છે, રાગનો અભાવ કરવો છે અને આત્મજાગૃતિ અને આત્મલક્ષપૂર્વક સમજવાનો પ્રકાર છે, તેને કોઈ પણ પડખામાં, ગમે તે પડખાની વાત ચાલતી હોય, અનેક પડખા છે એમાં, કોઈ પણ પડખાની વાત ચાલતી હોય, તો પ્રથમથી જ સમજવાના તાણાથી જ એને વિપર્યાસ ન થાય તેવું બને છે. નહીતર તો માણસને એક તકલીફ એ પણ વિચારમાં થાય છે કે શું કરીએ, આવું આવી જ પરિસ્થિતિ હોય તો ક્યારે વિપર્યાસ થતો હોય શું ખબર પડે. હજી તો અજ્ઞાન દશા છે, ક્યાંય ને ક્યાંય વિપર્યાસ થતો હોય તો શું ખબર પડે, કેવી રીતે એને જાણવું, કેમ સમજણ પડે એની, કેવી. આ એક થોડો મૂંઝવનારો પ્રશ્ન છે. તો એ પ્રશ્નને મૂંઝવવા જ, એ પ્રશ્નને એને મૂંઝવણ કેવી રીતે ખોલવી, કે બહુ સીધી સાદી વાત છે કે એને પોતાનું આત્મહિત છે એ જરા પણ ગૌણ થવું જોઈએ નહીં ક્યારે પણ. એની જેટલી મુખ્યતા અને એ મુખ્યતામાં જેટલી તીખાશ ઉગ્રતા, એટલું એને આ દિશામાં સમ્યક દિશામાં આત્માની અંતરની દિશામાં આગળ વધવાનો રસ્તો ચોખ્ખો છે, સાફ છે. અને નહીતર ભૂલવાના ઠેકાણા હજાર છે, એમાં અનેક ઠેકાણા છે ભૂલવાના, તેવું બને છે. પ્રથમથી જ વિપર્યાસ ન થાય તેવું બને અને પોતાનું અંતર શોધન જાગૃતિને કારણે ચાલુ ને ચાલુ જ રહે છે. સંશોધક વૃત્તિ છે એ મુખ્ય વૃત્તિ છે. તત્વને પાયા વિના આ જ બરાબર છે ને આ જ બરાબર નથી એમ કોઈ ખંડન મંડનમાં પડી જાય છે એને તત્વ પામવું ઘણું દૂર છે. પણ જે જીવ સંશોધક ભાવે રહે છે, સંશોધક ભાવે પ્રવર્તે છે, એને સત્ય મળવું એ વધારે નજીક છે, એ સત્યને મળવામાં વધારે નજીક છે જેટલો ખંડન મંડન પડવાવાળો એમાં નજીક નથી થતો. એ વિષયમાં શ્રીમદજી પત્રની અંદર બહુ શરૂઆતની અંદર બહુ સારી વાત લખી. પત્રાંક યાદ નથી. હવે અહીંયા જાગૃતિનો વિષય અવારનવાર આવ્યો એટલે એ પેરેગ્રાફ લીધેલો છે નીચે, કે આ આત્મજાગૃતિનો મુખ્ય ભાવ એવો છે કે હું જ્ઞાન માત્ર છું તેવી અંતર સાવધાની તે જાગૃતિનું છે. શું અહીંયા વજન ક્યાં છે? સાવધાની ઉપર વજન છે. હું આત્મા છું અથવા હું જ્ઞાયક સ્વરૂપ છું, હું જ્ઞાન માત્ર છું એવો વિચાર વિકલ્પ ની માત્ર વાત લેવી નથી, પણ અહીંયા સાવધાનીની વાત લેવી છે. જે જીવ ઉદયમાં સાવધાન છે, ઉદય કે જે આત્માથી બાહ્ય છે, એવા બાહ્ય તત્વને વિશે જે સાવધાન છે તે અંતર તત્વમાં સાવધાન થઈ શકતો નથી અથવા અંતર્મુખ થઈ શકતો નથી, અથવા તે બહિર્મુખ ભાવ બાહ્ય ભાવ બહિર્પણું છોડી શકતો નથી. સાવધાની શું ચીજ છે? કે જેની કિંમત છે ત્યાં સાવધાની જાય છે. સાવધાની એક સંભાળ છે. જેની કિંમત છે જીવને તેની સાવધાની વર્તે છે. એ સહજ પ્રક્રિયા છે, જીવના પરિણામની આ સહજ પ્રક્રિયા છે. તો કહે છે ઉદયની સાવધાની જીવને અંતર્મુખ થવા દે નહીં. આ સૂત્ર સિદ્ધાંત જેવો સિદ્ધાંત છે. ઉદયની સાવધાની જીવને અંતર્મુખ થવા દે નહીં, એટલે કે અંતર્મુખ થઈને સ્વાનુભવ કરે એ અવસર એમાં કદી આવે નહીં. અને જે અંતર્મુખ થયા, અંતર સાવધાનીથી જે અંતર્મુખ થયા, સ્વરૂપ સાવધાનીથી જે અંતર્મુખ થયા, તે અંતર સાવધાનીમાં પડેલા જીવો એના પરિણામને બહિર્મુખ થવા દેતા નથી. જેમ ઉદયની સાવધાની અંતર્મુખતા થવા ન દે, એમ સ્વરૂપની સાવધાની બહિર્મુખતા થવા ન દે. બંનેનો લાભ છે, લાભ કહો ગુણદોષ કહો, એ બંનેનો પોતપોતાનો આ પ્રકારે છે. આ પરિણામ સંબંધિત ત્રિકાળી સિદ્ધાંત છે કે આમાં બીજું આગું પાછું કોઈ કરી શકે નહીં. આમાં ઈચ્છા કામ આવે નહીં, રાગ કામ આવે નહીં. સાવધાન ક્યાં છે એ જ જોવું રહ્યું. સાવધાની ક્યારે છૂટે ઉદયની? કે ઉદયની કિંમત ચાલી જાય તો. ઉદયની કિંમત એમને એમ રાખે કે આ મારા માટે ઈષ્ટ છે ને આ મારા માટે અનિષ્ટ છે, એને સાવધાની કેવી રીતે છૂટે? સાવધાની છૂટે નહીં. સાવધાની છૂટે નહીં તો બહિર્મુખ પણ છૂટે નહીં, અંતર્મુખ થઈ શકાય નહીં. બહુ સ્પષ્ટ વિષય છે એ રીતે. એટલે અહીંયા વિકલ્પ નથી લીધો. હું જ્ઞાન માત્ર છું એવો વિકલ્પ એમ નથી લીધો, એવો વિચાર એમ નથી લીધો. પણ આત્મજાગૃતિ એટલે અંતર સાવધાની, આત્મજાગૃતિ એટલે હું જ્ઞાન માત્ર છું એમ અંદરમાં જાગૃત થવું, સતર્ક થવું, સંભાળ થવી, એવી જે અંતર સાવધાની તે જાગૃતિનું સ્વરૂપ છે. અને આ પ્રકારે જ્ઞાન માત્રની સાવધાની આવતા ઉદયમાન સંયોગ અને રાગ પ્રત્યેની સાવધાની તૂટે છે. અનાદિની એ સાવધાની તો ચાલુ જ છે, એ સાવધાનીને તોડવી કઈ રીતે, તૂટે કઈ રીતે? કે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપની અંતર સાવધાની આવે તો. નહીંતર કોઈ રીતે બહારની સાવધાની છૂટે એવું નથી. અને કોઈ રીતે ગમે તેટલા શાસ્ત્રનો અધ્યયન હોય, ગમે તે ક્રિયાનો આડંબર હોય, પણ અંદરનું કોઈ કામ થાય એવું નથી. એક શ્રીમદજી બહુ સાદી ભાષામાં કેટલીક વાત એવી કરે છે કે આત્મા અંદરથી ફરવો જોઈએ, માયથી આત્મા ફરવો જોઈએ. માયથી આત્મા ફરવો જોઈએ એટલે શું કહેવા માંગે છે? કે એની બહારની સાવધાની છૂટવી જોઈએ, અંદરની સાવધાની ઉત્પન્ન થઈ જવી જોઈએ. બે પરસ્પર વિરુદ્ધ તત્વોની સાવધાની ન રહી શકે. અંતર તત્વની પણ સાવધાની રહે અને બહિર્તત્વની પણ સાવધાની રહે, બે વાત તો કોઈ દિવસ બની શકે નહીં. ગમે તે એક રહે. એટલે આ પ્રકારે જ્ઞાન માત્રની સાવધાની આવતા ઉદયમાન સંયોગ અને રાગ પ્રત્યેની સાવધાની તૂટે છે. અને સ્વલક્ષે યથાર્થપણે સ્વભાવનું ગોલન સતત ચાલે તેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. વાત એ લીધી કે સાવધાની જે ક્ષણે થઈ પછી શું, કે જે આત્મ સ્વરૂપનું આત્મતત્વનું ગોલન ચાલવું જોઈએ, સ્વરૂપ રસ્તે આત્મરસપૂર્વક, એ રાગ પ્રત્યેની અથવા સંયોગ ઉદય પ્રત્યેની સાવધાની તૂટે તો ચાલે, મિત્રે ચાલે જ નહીં. જ્યાં સાવધાની છે ત્યાં પરિણામ ચાલ્યા જાય, એને પરિણામને કોઈ રોકી શકે નહીં, પોતે રોકી ન શકે. એટલે જો રાગ પ્રત્યેની